You're with SBS Radio.
લગ્ન સંબંધ તૂટે અને જો ડિવોર્સ લેવો પડે તો તેને માટે ઓસ્ટ્રેલિયામાં શું પ્રક્રિયા છે, તેમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. માત્ર ડિવોર્સ પ્રોસિજરમાં નહીં પરંતુ ડિવોર્સ લોયર્સ સાથે ડીલ કરતી વખતે પણ કઈ બાબતોની વિશેષ કાળજી લેવી તે વિષયે સલાહ આપી રહ્યા છે એક વકીલ. તે ઉપરાંત તમે સિટીઝન છો, પીઆર છો કે કોઈ અન્ય વિઝા પર ઓસ્ટ્રેલિયામાં છો, શું તેને આધારે ડિવોર્સ પ્રોસિજરમાં કોઈ ફેરફાર થતા હોય છે? આવો આ ચર્ચા કરીએ ફેમિલી લો નિષ્ણાત સાથે.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
શ્રોતા મિત્રો, સ્ટુડિયોમાં આજે મારા મહેમાન છે યુનિસાજ લીગલના પ્રિન્સિપલ સોલિસિટર સિદ્દીકભાઈ પાનવાલા. સિદ્દીકભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
આભાર આપનો મિત્રમાન.
સિદ્દીકભાઈ, સમાજ અને સંજોગો બદલાયા તેમ ડિવોર્સનું પ્રમાણ ગુજરાતીઓમાં, ભારતીય સમુદાયમાં પણ વધ્યું જ છે, છતાં આ વિષય પર સમજણ ઘણી ઓછી છે. એઝ અ ડિવોર્સ લોયર, તમારા અનુભવ કેવા રહ્યા છે?
આપની વાત બિલકુલ સાચી છે. જ્યારે પણ ડિવોર્સની વાત આવે ત્યારે એક ટેબુ એની સાથે અટેચ થયેલું છે. સોશિયલી એવું લાગે છે, કેમ કે આપણું જે બેકગ્રાઉન્ડ છે એના અંદર બહુ હાર્ડલી પહેલાં ડિવોર્સ થતા હતા, હવે તો સિચ્યુએશન બદલાઈ ગઈ છે. પણ રિયાલિટી તો એ જ છે કે ડિવોર્સ ઇન્ડિયન્સની અંદર વધી રહ્યા છે, એ રિયાલિટી અહીંયા આગળ એક્સેપ્ટ કરવી પડે.
હવે જે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયની વાત કરીએ તો તેમાં સ્ટુડન્ટ વિઝા પર આવેલા લોકો છે, થોડા યંગ કપલ્સ છે જે થોડા વર્ષ પહેલાં આવી ગયા, હવે એમને બાળકો છે, અમુક સિટીઝન છે, અમુક પીઆર છે. આ અલગ અલગ પ્રકારના જે લોકો છે તેમની અલગ અલગ કાયદાકીય જરૂરતો હશે. એઝ અ સોલિસિટર તમારી પાસે કેવા કિસ્સા આવે છે?
બિલકુલ અનંદર, એવું છે કે હું આને બે વિભાગમાં વહેંચું છું. એક જે ઇન્ડિયન્સ આવ્યા એ 2000 પહેલાંના, એ મોટાભાગના સ્કિલ માઇગ્રન્ટ હતા અને એમની હવે સેકન્ડ જનરેશન હવે તો યંગ થઈ ગઈ છે, તો એક એમની નીડ છે. અને 2000 પછી જે ઇન્ડિયનનું માઇગ્રેશન થયું એ મોસ્ટલી સ્ટુડન્ટ અને સ્કિલ માઇગ્રેશન, અને આ બંનેનું ફેમિલી માઇગ્રેશન. એટલે હું જો 2000 પછીની વાત કરું તો સ્ટુડન્ટની એક નીડ છે અને એના પછી પીઆર અથવા સિટીઝન જે છે અને એમના જે ફેમિલી અહીંયા આગળ આવ્યા છે એ બંનેની નીડ થોડી અલગ છે. હવે એના અંદર જો સ્ટુડન્ટની વાત કરીએ તો સામાન્ય રીતે પરસેપ્શન એવું છે કે સ્ટુડન્ટ અહીંયા આગળ ટેમ્પરરી વિઝા હોય છે, એમનો પરમેનન્ટ વિઝા નથી. એટલે મિસકન્સેપ્શન એવું છે કે એ લોકો અહીંયા આગળ ડિવોર્સ ના લઈ શકે અને ઇન્ડિયા જઈને જ ડિવોર્સ લેવા પડે. અને આપ તો જાણો છો કે ઇન્ડિયાના અંદર એટલું આસાન નથી ડિવોર્સ લેવું, સમય પ્રમાણે પણ અને રિસોર્સ વાઇઝ પણ. એટલે આ ઇન્ફોર્મેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ માટે કે એ લોકો ભલે અહીંયા આગળ ટેમ્પરરી વિઝા ઉપર છે, છતાં પણ કેમ કે એમના મેરેજ અહીંયા આગળ લીગલી એક્સેપ્ટેબલ છે અને જે ના મેરેજ એક્સેપ્ટેબલ હોય લો પ્રમાણે એ ડિવોર્સ પણ અહીંયા આગળ લઈ શકે છે. એક જ રિક્વાયરમેન્ટ હોય છે કે એક વર્ષ ઓછામાં ઓછું અહીંયા આગળ રહેલા હોવા જોઈએ. આ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરો તો સ્ટુડન્ટ પણ ડિવોર્સ અહીં લઈ શકે છે.
એટલે કોઈ કપલ સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા આવ્યું હોય અને એક વર્ષ ઓસ્ટ્રેલિયામાં રહ્યું હોય અને પછી જો કોઈ કારણસર એમને અલગ થવું હોય તો એ લોકો અહીંયા ડિવોર્સ માટે અપ્લાય કરી શકે?
બિલકુલ થઈ શકે છે.
જ્યારે ડિવોર્સ લેવાની જરૂર પડે ત્યારે ઓસ્ટ્રેલિયાના કાયદા હેઠળ, ફેમિલી લો હેઠળ એની પ્રક્રિયામાં શું શું ઇન્વોલ્વ હોય છે?
અહીંયા આગળ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. બે જ રિક્વાયરમેન્ટ છે બેઝિકલી. એક છે કે તમારા મેરેજ વેલિડ હોવા જોઈએ, અને સામાન્ય રીતે આપણા ઇન્ડિયનના મેરેજના વેલિડિટીનો બહુ લીગલ ઇસ્યુ આવતા નથી. તમે રિલિજિયસ મેરેજ કર્યા હોય એ પણ અહીંયા આગળ રેકગ્નાઇઝ છે, અને સિવિલ મેરેજ જે આપણે કહીએ કે જે કોર્ટના અંદર જે કરીએ છીએ બંને રેકગ્નાઇઝ છે. એટલે એક આ રિક્વાયરમેન્ટ છે. અને બીજી છે કે તમારે એક વર્ષનું સેપરેશન હોવું જોઈએ. આ બે રિક્વાયરમેન્ટ તમે ફૂલફિલ કરો તો તમે આસાનીથી અહીંયા આગળ ફેડરલ સર્કિટ કોર્ટ છે એના અંદર તમે જાતે પણ એપ્લિકેશન નાખી શકો છો. બહુ કોમ્પ્લિકેટેડ નથી. ખાલી જે એક વર્ષનું સેપરેશન છે એના અંદર જો તમે અલગ રહ્યા હોય તો આસાન છે કે બંને અલગ રહ્યા છે. પણ જો તમે અલગ ના પણ રહ્યા હોય અને એને કે જે સેપરેશન અંડર વન રૂફ, એક જ ઘરમાં રહ્યા હોય,
એવું પણ
જી હા
પોસિબલ છે.
જી હા, એક જ ઘરના અંદર તમે રહેતા હોય પણ તમે જો રૂમ શેર ના કરેલો હોય તો પણ તમારું ડિવોર્સ થઈ શકે છે. ઇન્ડિયાના અંદર જ્યારે જઈએ છીએ ત્યારે ઘણું બાર્ગેન થતું હોય છે, લોયરો બહુ ડિલે કરતા હોય છે અને ટેકનિકલી બહુ મુશ્કેલ થઈ જાય છે, કેમકે તમે અહીંયા આગળ ફોરેનમાં આવેલા છો અને પછી ત્યાં જઈને ડિવોર્સ લઈ રહ્યા છો, એટલે સોશિયલી બી તમારું એક જે સ્ટેટસ છે એ પણ તમને અફેક્ટ કરે છે. એટલે આ બધા મુદ્દાઓને લઈને ઘણા બધા ક્લાયન્ટો મારી પાસે આવે છે અને અહીંયા આગળ ડિવોર્સ પ્રિફર કરે છે.
અને એકવાર જો બંને જણ ડિવોર્સ ઈચ્છતા હોય ને નક્કી કરે, તો એના પછી બાળકો હોય તો ચાઇલ્ડ કસ્ટડી પણ પ્રશ્ન ઉઠે, અને જો અહીંયા કંઈ વસાવ્યું હોય તો એ પણ બધું વહેંચવું પડતું હશે.
બિલકુલ સહી છે. હવે આ જે મુદ્દા છે એ સામાન્ય રીતે તો નોન સ્ટુડન્ટને વધારે લાગુ પડે છે, કેમકે સ્ટુડન્ટ પાસે તો નોર્મલી પ્રોપર્ટી હોતી નથી, કેમકે ટેમ્પરરી પર હોય છે. એટલે જે ઇસ્યુ આપે રેઝ કર્યા છે એ બેઝિકલી પીઆર સિટીઝન આ બેને વધારે એફેક્ટ કરે છે. હવે એના અંદર એવું છે કે અહીંયા આગળ ફેમિલી લો જો તમે ગણો તો ત્રણ મુદ્દા ઉપર ફેમિલી લો આવે છે. એક છે મેરેજ એન્ડ ડિવોર્સ, બીજું આવે છે ચાઇલ્ડ કસ્ટડી, અને ત્રીજું આવે છે પ્રોપર્ટી સેટલમેન્ટ. આ ત્રણે ત્રણ મુદ્દા કમ્પ્લીટલી ડિફરન્ટ છે, એની એકબીજા સાથે કોઈ સંબંધ નથી. એટલે તમારે એ ત્રણેય ઉપર અલગ વાત કરવી પડે અને એની અલગ સ્ટ્રેટેજી બનાવીને તમારે આગળ વધવું પડે. જે મારી પ્રેક્ટિસની અંદર મેં હંમેશા અડોપ્ટ કરેલું છે કે હું હોલિસ્ટિકલી વાત કરું છું. સામાન્ય રીતે એક મુદ્દાને પકડીને તમે બેસો એની ઇમ્પેક્ટ બીજા ઉપર થાય છે,
રાઈટ?
એટલે ડિવોર્સ એક મુદ્દો છે, બહુ આસાન છે. ડિવોર્સની એપ્લિકેશન તમે ફાઇલ કરો એટલે 2-3 મંથ્સમાં ડિપેન્ડ કોર્ટનું શું સમય છે એના અંદર તમને ડિવોર્સ થઈ જતા હોય છે. એટલે એ પૂરું થયું એના પછી આવે છે ચાઇલ્ડ કસ્ટડી અને પ્રોપર્ટી સેટલમેન્ટ. હવે હું એટલા માટે પ્રોપર્ટી સેટલમેન્ટ પર આવું છું કે એક વર્ષની અંદર પ્રોપર્ટી સેટલમેન્ટ થવું જોઈએ.
ઓકે,
ડિવોર્સના એ લીગલ લિમિટેશન છે, એના પછી તમે કરો તો તમારે એક્સેપ્શનલ સર્કમસ્ટાન્સીસ તમારે બતાવવા પડે કે શું કારણ હતું કે ડિલે થયું. એટલે પ્રોપર્ટીનું સેટલમેન્ટ અગત્યનું છે. હવે પ્રોપર્ટી સેટલમેન્ટ સૌથી મોટો લ્યુક્રેટિવ એરિયા છે ફેમિલી લોમાં લોયરો માટે,
રાઈટ?
એટલે સૌથી વધારે તકલીફ બી એના અંદર જ છે, કેમકે પ્રોપર્ટીના અંદર પૈસો છે. અમે લોયરો અવરલી રેટ ચાર્જ કરે છે મોસ્ટલી,
એટલે મામલો ખેંચાવાના ચાન્સીસ જેટલા
એટલું અમારા પૈસા વધારે. આપને સરપ્રાઈઝ થશે, પ્રોપર્ટી સેટલમેન્ટની મિનિમમ ફી 15,000 સ્ટાર્ટ થાય છે, મિનિમમની વાત કરું છું. અને એ તમને અપફ્રન્ટ બહુ ઓછા લોકો કહેતા હોય છે, 5-10,000 થશે. અચ્છા, તમારે અપફ્રન્ટ આપવાના પણ નથી, એનું કારણ છે અમને પૈસા જોઈતા નથી, સેટલમેન્ટ પછી અમે લેવાના જ છે. એ પહેલાં અમારા પૈસા નીકળશે અને એના પછી વધશે તો તમને મળશે, નહીં વધે તો બાકીના પૈસા બી તમને અમને આપવા પડશે,
આપીને જવાનું છે.
આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે હું હંમેશા આગ્રહ કરું છું કે પાર્ટી પ્રોપર્ટી સેટલમેન્ટ તો બંને ભેગા થઈને જ કરે,
એમિકેબલી જો ડિસ્કસ કરીને કંઈક નક્કી કરી શકતા હોય.
બિલકુલ. હવે એક હું ફોર્મ્યુલા આપને સમજાવું જે હંમેશા યુઝ કરું છું, આપના લોકો માટે બી કામમાં આવશે. હું દરેક વ્યક્તિ, પહેલાં તો સિંગલ આવે છે, વકીલ તરીકે અમે બંને પાર્ટીને વાત ના કરી શકીએ, એક પાર્ટીને વાત કરીએ, તો જ્યારે પણ કોઈ પાર્ટી મારી પાસે આવે છે હું એને ગુજરાતીના અંદર આપણી વાત સમજાવું છું, કેમકે આપણે તો પૈસાની વાત જ સમજીએ. એટલે હું એને એમ કહું કે જો ભાઈ, આ સેટલમેન્ટ તું પ્રોપર્ટીનું સાથે બેસીને નહીં કરે તો તારે 10-15,000 લોયરને આપવાના. સિમિલરલી સામેવાળી પાર્ટીને બી એટલા મિનિમમ થશે. હવે આ ગણતરી તું કર કે 25-30,000 ખર્ચો છે તમારો આ સેટલમેન્ટમાં, એની જગ્યાએ તું એમ કર, માનું છું કે ભાઈ તારો હક કદાચ વધારે મળશે. એ ફોર્મ્યુલા થોડી કોમ્પ્લિકેટેડ છે, ડિપેન્ડ કરે છે કોને કેટલો હિસ્સો જશે, તો તને 60-40 થશે કે 65-35 થશે કે જે પણ હોય. એ તો એ ડિસ્કશન તું સામેની પાર્ટી સાથે કર અને 5-10,000 એને વધારે આપી દે.
લોયરને 30,000 આપવાની,
એના કરતાં ભાઈ આ સસ્તો સોદો છે અને એ સોદો લાઈફ લોંગ તને કામમાં આવશે.
That's right. You're separating on good terms.
બિલકુલ. અને હંમેશા ઓપોઝિટ પાર્ટી તમને યાદ રાખશે કે ભાઈ એને મારો હક તો માર્યો નથી,
રાઈટ?
અને આ આધારે મેં ઘણા સેટલમેન્ટ કરાયા છે. અને એક વખતે જો બંને પાર્ટી એગ્રી થઈ જાય તો કોર્ટમાં જવાની જરૂર પણ નથી તમને, કહું. ખાલી એગ્રીમેન્ટ તમે લીગલી ડ્રાફ્ટ થાય અને બંને પાર્ટી સહી કરે, અને જરૂર હોય તો કોર્ટનો સ્ટેમ્પ મારવાની જે પ્રોસેસ છે એ કરી, અને એ પણ ના કરો તો ચાલે. એટલે પ્રોપર્ટી સેટલમેન્ટનું આ ખાસ હું દરેકને કહું છું કે મહેરબાની કરીને લડવાનું ઓછું કરો.
અને ખાસ તમે કહ્યું તેમ ડિવોર્સના એક વર્ષની અંદર કરી દેવું પણ બહુ જરૂરી છે.
બિલકુલ બિલકુલ.
જેમ તમે પ્રોપર્ટી સેટલમેન્ટના થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જણાવ્યા, ચાઇલ્ડ કસ્ટડી માટે કોઈ ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો?
બહુ અગત્યનો મુદ્દો છે ચાઇલ્ડ કસ્ટડી. એ આપને કહું કે બાળક જ્યાં સુધી 18 વર્ષનું નથી થતું ત્યાં સુધી તમારી પાસે કોઈ ચોઈસ નથી બંને પાર્ટી માટે. કાયદા પ્રમાણે તો 50-50 હોય છે, પણ ડિપેન્ડ સર્કમસ્ટાન્સીસ. કસ્ટડી એક વસ્તુ છે, બાળક કોના પાસે રહે છે એ, અને એક્સેસ, આ બે વર્ડ સમજવા જેવા છે. કે કસ્ટડી કદાચ મધરની પાસે સામાન્ય રીતે વધારે હોય જો બાળક નાનું હોય, ખાસ કરીને 5 વર્ષની અંદરનું હોય, પણ એનો મતલબ એ નથી કે તમને એક્સેસ ના હોય. અને એ જે એક્સેસ છે એ ડિપેન્ડ કરે છે સર્કમસ્ટાન્સીસ પર, કે બીજી પાર્ટી જે છે એ તમે શું કામ કરો છો, તમારો વર્કિંગ અવર શું છે, મધરના વર્કિંગ અવર શું છે, આ બધા જ ફેક્ટરને ધ્યાનમાં લઈને કોર્ટ એનું ફાઇનલાઇઝેશન કરતું હોય છે કે ભાઈ કોને કેટલો સમય બાળકને રાખી શકશે, બાળક કેટલા દિવસ રહેશે, કેટલો સમય રહેશે. અને એક વસ્તુ તમને કહી દઉં કે આ બધી ચીજો કોર્ટ પ્રેક્ટિકલી જોઈ છે,
ઇમોશન્સ પર નહીં.
ઇમોશન પર નહીં, કાયદો બી એક હદથી વધારે કામ નથી કરતો. હું મહેરબાની કરીને સમજાવું છું કે પ્રેક્ટિકલી જે હશે, જજની પાસે બી કોઈ એવી જાદુની છડી નથી કે તમે જે ઈચ્છો જે થશે. મેઇન તકલીફ ચાઇલ્ડ કસ્ટડીમાં એ આવે છે કે એક પાર્ટી બીજી પાર્ટીને ફિક્સ કરવા માંગે છે, બાળકના આધારે. અને એ ચક્કરમાં કોર્ટની પાસે જાઓ છો તમે. કોર્ટ તો રિયાલિટી જોઈ છે કે ભાઈ ઘેર કોણ બેઠું છે તો એને વધારે સમય આપશે, ભાઈ કામ કોણ કરે છે કે ભાઈ આને ઓછો સમય આપો, એ ડિપેન્ડ કરે છે. તો એ વસ્તુ જે કોર્ટ કરી રહી છે એ આપ બંને ભેગા થઈને નક્કી કરો, અને એને પણ આપ પેપર ઉપર મૂકી અને એગ્રીમેન્ટ કરી શકો છો. ઘણો બધો સમય અને ઇમોશનલી ડ્રેનિંગ જે પ્રોસેસ છે એમાંથી બચી જશો. સૌથી વધારે જો તકલીફ હોય તો ચાઇલ્ડ કસ્ટડી અને ચાઇલ્ડ એક્સેસની છે, અને સૌથી વધારે અસર એની અસર તમારા કામ ઉપર થાય છે, એની અસર તમારી લાઈફ સ્ટાઇલ ઉપર થાય છે, એકબીજાને ફિક્સ કરવામાં. અને તમારી પાસે ચોઈસ તો છે જ નહીં. તમે એમ કહો કે હું બીજી પાર્ટીને બાળક નહીં આપું, એ પોસિબલ નથી. તમારું જે બી રિલેશનશીપ બ્રેકડાઉન થયું, હંમેશા બાળક પર બંને પેરેન્ટ્સનો હક
રહેશે જ.
એટલે આ પણ જો તમે સમજીને કરો તો ઘણો બધો સમય બચાવી શકો, અને યુ કેન મૂવ ઓન વિથ યોર લાઈફ.
આપણે વાત કરી રહ્યા છીએ યુનિસેજ લીગલના પ્રિન્સિપલ સોલિસિટર સિદ્દીકભાઈ પાનવાલા સાથે. તેઓ ઓસ્ટ્રેલિયામાં ડિવોર્સની પ્રક્રિયા અને તેમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો વિશે વાત કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયમાં અને ગુજરાતી પરિવારોમાં જે કારણોસર વાત ડિવોર્સ સુધી પહોંચે છે તેના સિદ્દીકભાઈના અનુભવો અને તેમાં ડોમેસ્ટિક વાયોલન્સ, ઘરેલુ હિંસાનો કેટલો ભાગ છે તેના વિશે થોડી વધુ વાત કરીશું. સિદ્દીકભાઈ, તમે જે કાંઈ પોઈન્ટ્સ આપો છો, ચાઇલ્ડ કસ્ટડી માટે, પ્રોપર્ટી સેટલમેન્ટ માટે સાથે બેસીને વાત કરવી જરૂરી છે, પણ ડિવોર્સ સુધી પહોંચેલા મેરેજમાં એ વાત કરવી સહેલી નથી, જસ્ટ નથી બનતું, કે નોટ બી ધી ઓનલી રીઝન. તમે જે ફેમિલી બ્રેકડાઉન્સ જોયા છે ખાસ કરીને ભારતીય કુટુંબોમાં, કયા કારણોસર તમારી પાસે લોકો આવતા હોય છે?
બહુ બહુ સરસ પ્રશ્ન તમે કર્યો છે. હું આને સૌથી જો પ્રાયોરિટી આપીશ તેમ કહીશ કે લાઇફસ્ટાઇલ ચોઇસીસ છે. હું ખાસ આના ઉપર ભાર મૂકીશ, કેમકે આપણે માઇગ્રન્ટ જે છે ફર્સ્ટ જનરેશન, એ બેગેજ લઈને આવેલા છે આપણા કન્ટ્રીમાંથી, સોશિયલ બેગેજ, ઇમોશનલ અને ઇકોનોમિકલ સેટલ ડાઉન. સૌથી વધારે જે ચેલેન્જ આવે છે કે આપણે આ દેશમાં કેવી રીતના સેટલ થઈશું, અને એની પ્રાયોરિટી આવે છે કે અમે કેવી રીતના પ્રાયોરિટાઇઝ આપણી લાઇફસ્ટાઇલને કરીએ. આવીને સીધું મકાન લઈ લેવું છે, પહેલાં તમે જોબ જુઓ, ના પહેલું જ જેવું જ 50,000ની ઇન્કમ થઈ નથી કે ભાઈ મકાનનું શરૂઆત કરી નથી, બીજો પાર્ટનર ફેગાણું નથી, ત્યાંથી ક્લેશિસ શરૂ થાય છે.
ખાલી
એક્ઝામ્પલ, હા, તો લાઇફસ્ટાઇલથી તમારી શરૂઆત થાય છે, અને પછી તમારી ચોઇસીસ આવે છે લાઈફના અંદર કે ભાઈ બાળક કેટલા હોવા જોઈએ, કેવી રીતના બાળક ક્યાં જશે, શું થશે. આ મેઇન રીઝન એક જોઈ રહ્યો છું. બીજું જે આવે છે ખાસ કરીને સ્ટુડન્ટની જે લાઈફ છે એ બહુ અહીંયા આગળ સ્ટ્રગલિંગ છે. સૌથી વધારે તકલીફ આજે અહીંયા આગળ, હું કોઈ ગરીબ તો છે નહીં, પણ હું જો ગરીબના તબક્કામાં તમે મૂકવા માગો તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે. એમની લાઇફસ્ટાઇલ તમે જુઓ, આ જે સ્ટુડન્ટોને ઇમ્પેક્ટ થઈ રહી છે, કેમકે ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા આગળ કપલમાં આવે છે પણ કૂપઅપ નથી કરી શકતા. જે રીતના વિઝા ચેન્જીસ થઈ રહ્યા છે, ઓર મુશ્કેલી થઈ રહી છે, અને એ જે પ્રેશર આવે છે કે સ્ટડી માટેનું તમારે 20-25 હજારનો ઇયરલી ખર્ચો છે, ખાલી કોલેજનો ખર્ચો, તમારો ખર્ચો નહીં. હવે એ કમાવા માટે તમારે બંને વ્યક્તિ 20 કલાકથી કામ કરી ના, વધારે કામ આપ ના કરી શકો. એટલે આ જે પ્રેશર ઊભું થાય છે એની બ્રેકડાઉન પર અસર, બ્રેકડાઉન થાય છે ફેમિલીમાં. અને આ ઉપરાંત થોડા ઘણા સોશિયલ કોઝીસ છે જે આપણે ત્યાંથી લઈને આવીએ છીએ, કે ભાઈ તમે બરોબર રાખતા નથી, તમે ફાઇનાન્શિયલી કન્ટ્રીબ્યુટ નથી કરતા, તમે બિહેવિયર નથી કરતા. અને એક અગત્યનો જે મુદ્દો છે, ખાસ કરીને ડોમેસ્ટિક વાયલન્સનો આવે છે, આ સ્ટુડન્ટને વધારે અફેક્ટ કરી રહ્યો છે. એનું આપણે રીઝન આપીશ. કમ્પેર ટુ પીઆર કે સિટીઝન છે, એક વખતે ડોમેસ્ટિક વાયલન્સનો ઇસ્યુ અહીંયા આગળ આવ્યો. હવે ડોમેસ્ટિક વાયલન્સ એ ખાલી થપ્પડ મારવી નથી, જે એક મિસકન્સેપ્શન છે આપણો, કે હીટેડ આર્ગ્યુમેન્ટ તો થાય કે આપણે તો ત્યાંથી ઇન્ડિયામાંથી લઈને આવે છે. નો, એ બી પાર્ટ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ છે. મહેરબાની કરીને આ ચીજ સમજો. ઘણા કિસ્સા મારી પાસે છે સ્ટુડન્ટના કે જે હીટેડ આર્ગ્યુમેન્ટમાંથી એક પાર્ટી પોલીસને ફોન કરે, પોલીસ આવી, ડોમેસ્ટિક વાયલન્સનો જે લો છે એ સ્ટેટ લો છે, એને ફેમિલીની સિસ્ટમ સાથે નથી, એ ક્રિમિનલ લોના અંદર આવે છે. એટલે પોલીસે એનો ઇન્ટરવ્યૂ લેવો પડે, અને એક વખત પોલીસ ઇન્ટરવ્યૂ લઈને એ મેટર ક્રિમિનલ કોર્ટમાં જાય. જ્યારે કોર્ટમાં જાય, અને જો પેલાને સજા તો નોર્મલી થતી નથી, પણ એવીઓ લેવાય છે. એવીઓ 1 વર્ષનો 1.5 વર્ષનો 2 વર્ષ સુધીનો હોય, અને જો તમે થપ્પડ મારી હોય અને એ જો પ્રૂફ થાય તો તમને સજા થઈ શકે છે. જેલમાં જવાની જરૂર નથી હોતી, પણ બીજી બી સજા થાય તો એ તમારો રેકર્ડ બને છે. કોઈ બી ક્રિમિનલ રેકર્ડ તમારો બન્યો એટલે તમારો ફ્યુચર વિઝા રિન્યુઅલ થાય નહીં. તમે કેરેક્ટર ટેસ્ટમાં પાસ થતા નથી એટલે તમારી કેરિયર અહીંયા આગળ પૂરી થઈ ગઈ. આ વસ્તુ રિયલાઇઝ થાય છે જ્યારે કોર્ટમાં કેસ જાય ત્યારે. પછી એક પાર્ટી રિક્વેસ્ટ કરે કે ભાઈ અમારો તો આ કેસ પાછો ખેંચવો છે, પાછો ખેંચાય નહીં, કેમ કે એ કેસ પ્રોસિક્યુશનમાં જાય. એટલે સરકારી વકીલ આપણે જે ઇન્ડિયામાં કહીએ છીએ એ લોકો જ પાછો ખેંચી શકે, અને એના કેટલાક ક્રાઇટેરિયા છે. એ ક્રાઇટેરિયામાં તમે ફિટ થાવ તો જ ખેંચાય, પણ એ ક્રાઇટેરિયામાં તમે તો થતા નથી, કેમકે એકચ્યુઅલ હીટેડ આર્ગ્યુમેન્ટ થયું છે, એકચ્યુઅલી થપ્પડ મારી છે, કોઈ સંજોગોમાં કેસ પાછો ખેંચાય નહીં. એટલે આ સિચ્યુએશનમાં ઘણા બધા લાઈફ સ્ટુડન્ટની જે રૂઇન થયેલી જોઈ છે, અને વિઝા પૂરો થઈ જાય છે.
એટલે અહીંયા 2-4 વસ્તુઓ કદાચ અસર કરતી હશે. એક તો એવું બને કે ઇન્ડિયામાં આ વસ્તુ એમણે જોઈ છે, એમના ઘરોમાં એક્સેપ્ટેબલ છે, એટલે એમને રિયલાઇઝ નથી થતું કે આ કરવું ખોટું છે. અને બીજું કે અહીંયા આવ્યા પછી જો ફ્રસ્ટ્રેશન અને એ પ્રેશર એ લોકો ન હેન્ડલ કરી શકે તો એગ્રેશન આ રીતે નીકળે છે.
બિલકુલ સાચી, બહુ બિલકુલ સાચી વાત કરી.
અને અમારા પ્રોગ્રામમાં અનેક એવા મેસેજીસ આવે છે, અત્યાર સુધી તો માત્ર સ્ત્રીઓના મેસેજીસ આવ્યા છે કે આવું બધું અમારી સાથે બની રહ્યું છે, અમે કોની પાસે મદદ માંગીએ. થતું હોય તો ડેફિનેટલી પોલીસને ફરિયાદ કરવી જ જોઈએ, ચૂપચાપ સહન ન કરી લેવું. પણ એ માટે બંને, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, બંને એ વાત સમજવાની જરૂર છે કે સંયમથી કામ લો, નહીં તો આખી જિંદગી બગડશે. અને જો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા આવ્યા હો તો એ તો સાવ ભૂલી જ જજો.
બિલકુલ સહી વાત છે. પીઆર અને સિટીઝન માટે એટલી મુશ્કેલી નથી. પીઆર માટે તમે ગુડ બિહેવિયર બોન્ડ બી, તમે નોર્મલી ગુડ બિહેવિયર બોન્ડ જ આવતું હોય છે. ગુડ બિહેવિયર બોન્ડનો મતલબ છે કે તમને સજા નથી થતી, તમે ગુનો કર્યો તે સાબિત થયું, અને 1.5 કે 2 વર્ષ માટે તમે જો ફરીથી એ પ્રકારનો ગુનો કરો તો પછી તમારે સજા થાય. પણ એ પીઆર કે સિટીઝનને અફેક્ટ નથી કરતો, બટ ડેફિનેટલી સ્ટુડન્ટને એ અફેક્ટ થાય છે. અને તમારો રિન્યુઅલમાં અથવા પીઆરમાં પણ તકલીફ થશે, સમજી લો. રિન્યુઅલ બી નથી જરૂર. તમે અહીંયા આગળ 2 વર્ષનો સ્ટડી પૂરો કર્યો, તમે પીઆર એપ્લાય કર્યો છે, જ્યારે ફાઇનલ સ્ટેજ પર પીઆર આવશે ત્યારે તમે કેરેક્ટર ટેસ્ટમાં તમને તકલીફ થાય છે.
બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આમાં, જો હસબન્ડના સ્ટુડન્ટ વિઝા પર વાઇફ સ્પાઉસ તરીકે આવે અને પછી આ રીતે કાંઈ ડોમેસ્ટિક વાયલન્સનો ઇસ્યુ થાય, તો કે પીઆરની એપ્લિકેશન થઈ હોય, તો એવા ઘણા કિસ્સા અમારા સુધી પણ ન્યૂઝ પહોંચ્યા છે કે ધ હસબન્ડ ટેક્સ ધ વાઇફ ઓફ હિઝ એપ્લિકેશન, અને તે વખતે વાઇફ બિલકુલ રેફ્યુજી સ્ટેટસમાં આવી જાય છે.
બિલકુલ સાચી વાત છે. આ કિસ્સા બી આપણા ત્યાં વધી રહ્યા છે, ખાસ કરીને સ્પાઉસના. બેઝિકલી જે પુરુષ હોય છે એ સ્પોન્સર કહેવાય છે, અને સ્ત્રી હોય એ એપ્લિકન્ટ કહેવાય છે. એટલે સ્પોન્સરને રાઇટ છે સ્પોન્સરશીપનું વિડ્રો કરવાનો કોઈ પણ સમય. હવે પહેલાં 8 મહિનામાં થઈ જતી હતી સ્પાઉસ એપ્લિકેશન, એટલે 8 મહિનાની અંદર પીઆર આવી જતો હતો. અત્યારે 2.5 થી 3 વર્ષ મિનિમમ ટાઈમ છે. આ લોંગ ટાઈમ જે થયો છે એના અંદર એ જ વાત કરી કે લાઈફના જે ઇસ્યુ છે, પ્રેશર આવે છે, એના કારણે હીટેડ આર્ગ્યુમેન્ટ થાય છે, તકલીફ થાય છે, અને એના અંદરથી ડોમેસ્ટિક વાયોલન્સ થાય છે. મોટાભાગના જેન્યુઇન ઇસ્યુ હોય છે. જો તમારી સાથે જેન્યુઇનલી ડોમેસ્ટિક વાયોલન્સ થયું હોય તો સ્ત્રી એન્ટાઇટલ છે પરમેનન્ટ રેસિડન્સી માટે. પણ ઘણી વખતે આ મુદ્દાનો મિસયુઝ થયેલો છે, અને ફક્ત પીઆર લેવા માટે ઘણી વખતે ડોમેસ્ટિક વાયોલન્સની કમ્પ્લેનો થઈ છે, થઈ રહી છે. એટલે બંને તરફનો ઇસ્યુ આવે છે કે જેન્યુઇન હોય કોઈ વાંધો નથી, પણ કેમ કે 3 વર્ષ સુધી પીઆર થવાનું નથી, તો સ્પીડી કરવા માટે તમે એનું ડોમેસ્ટિક વાયલન્સનો ઇસ્યુ ક્રિએટ કરો અને પછી તમે એના આધારે લો. એ કિસ્સા બી આપણા સમાજમાં વધી રહ્યા છે, એને ધ્યાન આપવાની જરૂર છે.
એટલે ડોમેસ્ટિક વાયલન્સ પણ વધી રહ્યું છે ને એનો એના કાયદાનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે, અને ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો કે ગુજરાતીઓમાં આવું નથી બનતું એવું માની લેવાની તો જરાય જરૂર નથી.
બિલકુલ સાચી વાત છે. પ્રોફેશનલ હેલ્પ પણ અહીંયા આગળ મળે છે. જ્યારે આપણે ફેમિલી બેકગ્રાઉન્ડ સુધી ના જવું હોય તો કાઉન્સેલિંગ,
મેરેજ કાઉન્સેલિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ,
એની મદદ લો તમે અહીંયા આગળ. એ તમને બહુ હેલ્પફુલ રહેશે, અને એની મદદ પછી પણ જો રિઝોલ્યુશન ના આવે પછી તમે ફાઇનલ સ્ટેજ પર જાઓ. અને ખાસ કરીને લીગલ ફ્રેટર્નિટી માટે હું કહું છું, અમે વકીલો પૈસા બનાવવા બેઠા છે, આ રિયાલિટી છે, હું તમને કહું છું.
વકીલ પાસે સાંભળીને જાણીને આનંદ થયો.
ભલે વકીલ છું, સોશિયલ વર્કર વધારે છું, અને હંમેશા મારી કોશિશ છે કે ભાઈ મને પૈસા નહીં આપો તો ચાલશે, તમે સુખી થશો તો મને દુઆ આપશો.
સિદ્દિકભાઈ, થેન્ક યુ સો મચ. આજે સોલિસિટર તરીકે તમે સલાહ આપી અને તમારી વાત પરથી ખ્યાલ આવી જ ગયો, તમે ઘણા બધા સમાજસેવાના કાર્યોમાં બહુ અગ્રેસર રહ્યા છો. થેન્ક યુ સો મચ સ્ટુડિયો સુધી આવીને આ વિષય પર આટલી માહિતી શેર કરવા બદલ.
ખૂબ આભાર. થેન્ક યુ.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
Tell us what you think. Like us on Facebook or follow us on Twitter.